શું બતાવે છે? મહાત્મા કોણ હોય? કૃપાળુ દેવ મહાત્માને વારંવાર નમસ્કાર કરે છે.
મહાત્માનું સ્વરૂપ શું?
આ મહાત્માનું લક્ષણ શું? મહાત્મા કોને કહેવા? આપણે બધા સાધુ મહારાજોને મહાત્મા કહીએ છીએ. સંત સતીઓ મહાસતીઓ આ બધા મહાત્માઓ છે. એનું કૃપાળુ દેવે એક અદ્ભુત લક્ષણ આપ્યું છે. કોણ મહાત્મા? જેને કોઈ પ્રત્યે કેમ નથી સંભળાતું? મહાત્માનું પ્રત્યક્ષ લક્ષણ શું? જેમ કાલે આપણે કીધું ને, અંતરંગ દશા જોવાની, બાહ્ય દશા જોવાની. આપણે બાહ્ય દશા જોઈએ છીએ, પણ બાહ્ય દશા વેશની જોઈએ, લિંગની જોઈએ, ચિહ્નની જોઈએ. ચરોડો છે, મોરપિત છે, કમંડળું છે, મુપત્તી છે, નાની છે, મોટી છે, પાતરા છે, આ બધા લક્ષણો છે. કૃપાળુ દેવે એ આંતરિક લક્ષણો બાહ્ય રીતે દેખાય એવું જબરદસ્ત લક્ષણ કે ચાલો આ રીતે જોવા છે ને, તો જેને કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ રહ્યા નથી તે મહાત્માઓને વારંવાર નમસ્કાર. આ મહાત્મા છે, એ ગુરુ છે, એ સદગુરુ છે, એ સત્પુરુષ છે, એને રાગદ્વેષ નથી. વિતરાગની ઓળખાણ શું? રાગદ્વેષ રહિત અવસ્થા થવી તે. એક પત્રમાં કૃપાળુ દેવે શીર્ષક બાંધ્યું છે ને, સસ્તો જેને કોઈ પરમ ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી, અને પરમ એનું બહુમાન કરે છે, ભક્તિ કરે છે, એના પ્રત્યે પણ રાગ નથી. કમઠે ધરણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયસ્તુ. પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે 24 તીર્થંકરોની સ્તુતિ કરી છે સકલાર સ્તોત્રમાં. એમાં પાર્શ્વનાથની સ્તુતિમાં લખ્યું છે કે કમઠ અને ધર્ણેન્દ્ર બે પોતપોતાને જે ઉચિત છે એ કર્યા કરે છે. કમઠ શું કરે છે? ઉપસર્ગ કરે, પ્રભુને પ્રત્યેક સ્થિતિની અંદર દુઃખ આપ્યા કરે છે, પ્રતિકૂળતા ઊભી કર્યા કરે છે. અને ધર્ણેન્દ્ર શું કરે છે? દરેક સ્થિતિમાંથી એ પ્રભુને અનુકૂળ થાય એવી રીતે એની રક્ષા કરે, એની અનુકૂળતા કરે. એ બે પોતપોતાની રીતે કર્યા કરે છે. એકને ભક્તિ છે પ્રભુ પ્રત્યે, અને એકને પ્રભુ પ્રત્યે દ્વેષ છે. સ્વોચિતમ કર્મ કુર્વતી, સૌ પોતપોતાની રીતે જેવા ભાવ છે એવું કર્યા કરે છે. પણ પાર્શ્વનાથ ભગવાનની સ્થિતિ શું છે? એને આ ભક્તિ કરનાર પ્રત્યે પણ રાગ નથી, અને ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ દ્વેષ નથી. આ વિતરાગનું લક્ષણ છે. પ્રભુની મનોવૃત્તિ આ રીતે છે. જૈન દર્શનના મર્મને સમજવાનો છે. આપણે ઉપાસના વિતરાગતાની કરવાની છે. આપણો આદર્શ વિતરાગતા છે. એટલે કૃપાળુદેવે ધર્મનું ટૂંકું સ્વરૂપ પણ શું કહ્યું, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહે. કેવળ જ્ઞાન કોને થાય? જે સમયે રાગ દ્વેષ જાય તે સમયે જ્યાં બેઠો હોય, જે સ્થિતિમાં હોય ત્યાં કેવળ જ્ઞાન પ્રગટે. અને રાગ દ્વેષ ન ગયા હોય અને ઘોર તપશ્ચર્યા કરે, ઊભો ઊભો ઝાડની માફક સુકાઈ જાય પહાડ ઉપરથી, તો પણ કેવળ જ્ઞાન થાય. આખો વિતરાગ માર્ગ રાગ દ્વેષથી રહિત થવાનો છે. કારણ કે કર્મબંધનો હેતુ જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા, રાગ દ્વેષ. સંક્ષેપમાં ધર્મનો મર્મ, ધર્મનું રહસ્ય, સાધનાનું રહસ્ય શું કરવાનું છે. આપણે ઘણીવાર બહુ મોટી મોટી વાતમાં એવા ફેંકાઈ જઈએ છીએ, એવા વિખરાઈ જઈએ છીએ, એવા ફેલાઈ ગયા છીએ, પછી આપણે શું કરવાનું છે ભૂલી જાય કે ભાઈ કરવાનું શું છે. તારે લક્ષ્યથી બહાર વયા જાય તો સાધનાનું લક્ષ્ય તૂટી જાય, પછી સાધના કેવી રહી. એ દોડ્યા કરે, કષ્ટ કર્યા કરે, કસરતો કર્યા કરે, પણ શું કામ કરવી છે એ એને ખબર નથી. લક્ષ્યથી રહિત નહીં થવું જોઈએ. એટલે એનું આ કૃપાળુદેવે અંતિમ અવસ્થામાં સુભાગને પણ આપણું સ્વરૂપ લક્ષ્ય બંધાયું છે. અને મહાત્માઓ આ છે. આપણી દ્રષ્ટિના મહાત્મા આપણને ગમે એ મહાત્મા, આપણને ફાવે એ મહાત્મા, આપણું બહુમાન કરે એ મહાત્મા, આપણને ગમે એવું કરે એ મહાત્મા, એ નહીં. વિતરાગ માર્ગમાં તને ગમે એ મહાત્મા નથી જેના રાગ ને દ્વેષ ગયા છે, એ મહાત્મા છે. અને જેને રાગ ને દ્વેષ ટાળવા છે એ મુમુક્ષુ છે. જેને પોતાના રાગ ને દ્વેષ ટાળવા છે એ મુમુક્ષુ છે. તો આરાધના શેની કરવાની છે, સાધના શેની કરવાની છે, વિતરાગતા એ આપણો લક્ષ્ય છે. તો એ વાત મૂકીને પછી બીજા પેરેગ્રાફની અંદર શું બતાવ્યું હર્ષદભાઈ?
ઋષભદેવવાદી પરમ યોગીશ્વરો જે છે એવા પુરુષો પણ પોતાનો દેહ રાખી શક્યા નથી. એવા દેહની એક વિશેષતા બતાડી છે કે એવા દેહથી, એટલે કે માનવ દેહથી આ કર્તવ્ય કરી શકાય એમ છે. અને કયું કર્તવ્ય કરી શકાય એમ છે એ પણ બતાવ્યું. અસંગપણું કરી લેવા જેવું છે, નિર્મોહીપણું કરી લેવા જેવું છે, અને પોતાના સ્વરૂપનો અનુભવ કરી લેવા જેવો છે. એટલે એ કરવાની વાત કરી છે. અને એ જે કરવાની વાત કરી છે એ પોતે નહીં પણ બધા જ્ઞાનીઓનો એ નિશ્ચય છે એમ, એ પ્રમાણેની વાત કરી છે. હા, એ તો અસંગપણું થવું એની અંદરમાં એ સમાઈ જાય છે કે બીજા બધેથી
કરવાનું છે આ જીવનમાં
અસંગપણું સાધી લેવાનું છે.
એટલે અહીંયા કહ્યું છે કે આ મનુષ્ય દેહની સાર્થકતા શેમાં છે, એનું મહાત્મ્ય શું છે. બહુ આપણે બોલીએ મનુષ્ય દેહ માનવ દેહ એનું અમૂલ્યપણું બહુપણે બધું બરાબર છે, પણ કૃપાળુ દેવાનો સાર શબ્દ કીધો છે કે આ દેહ એવો છે કે જે દેહ કોઈ રાખી શકે એમ તો નથી જ, પણ હોય ત્યાં સુધીમાં શું થઈ શકે એમ છે, જન્મ મરણનો ફેરો ટળી જાય. ક્યારે ટળે? આ દેહમાં શું કરીએ તો ટળે, નહીં તો ન ટળે. તો આ દેહ જ્યાં સુધી છે એનો સંબંધ છે, આ દેહનો સંયોગ સંબંધે આ જ્યારે પૂરું થશે ત્યારે દેહનો વિયોગ નિશ્ચિત છે, પણ જ્યાં સુધી આયુનો યોગ છે ત્યાં સુધી છે. તો ત્યાં સુધીમાં કરવા પણ શું કે અસંગપણું અને નિર્મોહીપણું. આ વાતને બરોબર લક્ષમાં લઈએ કે જીવનું મૂળ સ્વરૂપ શું, સંગ કે અસંગ,
અસંગ,
અને સંસારીનું સ્વરૂપ શું, સંગપણું. આપણે સંગ વધારવા પ્રયત્ન કરીએ કે ઘટાડવા, પછી જડનો સંગ અને ચેતનનો સંગ. પરિગ્રહ વધારવો એ જડનો સંગ છે અને સંબંધો વધારવા એ ચેતન. પણ પ્રત્યેક સંગ આશ્રવ છે. કૃપાળુ દેવ કહે છે સંગ એ આશ્રવ છે, એ તો બંધનું કારણ છે. તો થવું છે છૂટા, થવું છે મુક્ત, અને કારણો કયા વધારવા છે, બંધનમાં. તો બંધ વધારતો જાય ને બોયલા કરે કે હું ધર્મ ઘણો કરું છું. કેટલી બધી વિષમતા છે સાધકના જીવનની અંદર, એ શું કરવા ધારે છે ને શું કરી રહ્યો છે એ બે વચ્ચે કેટલો બધો તફાવત છે, એનું કારણ એની દ્રષ્ટિ લક્ષ ઉપરથી હટી ગઈ છે. પરમાર્થ દ્રષ્ટિ એની મટી ગઈ છે અને ધર્મમાં પણ એને લૌકિક દ્રષ્ટિ આવી ગઈ છે, એટલે એ નિસંગ થવાનું છે, એને અસંગ થવાનું છે અને નિર્મોહીપણું કરવાનું છે. જીવે છે ત્યાં સુધી સંગ તો છે જ, શરીર છે કે નહીં, રહેશે જ, મોક્ષ થાય ત્યાં સુધી શરીર છે, પણ શરીર પ્રત્યેનો મોહ ટાળવાનો છે. સંબંધ છે કે નહીં, મા બાપ કુટુંબ પરિવાર જ્યાં રહેતા હોય એ બધું બધોય છે, તો કરવાનું શું, એ બધાને બાળી નાખવાનું નહીં, નિર્મોહી પણ. જે સંગ કર્મના સંયોગે પ્રાપ્ત થયો છે, શુભ કર્મ કે અશુભ કર્મ, ગમતો સંગ કે અણગમતો સંગ, એ પ્રાપ્ત થયો છે એ ભલે રહ્યો, પણ મનુષ્ય દેહની અંદર કરવાનું શું છે, એના પ્રત્યેનું નિર્મોહીપણું કરી લેવાનું છે. આસક્તિ તોડી નાખો, મમત્વ તોડી નાખો, તો ભલે ને મકાન રહ્યું, કપડાં રહ્યા, પરિગ્રહ રહ્યો, ભલે બધું હોય, પરંતુ એના પ્રત્યેની આસક્તિ ન હોય, મમત્વ ન હોય. એટલે પ્રભુશ્રીએ ઉપદેશ છાયામાં સરસ શબ્દ મૂક્યો કે સર્વ પ્રકારનો મોહ છોડવો, નહીં તો બંધ થશે અને તે બંધ અનંત સંસાર રખડાવશે. દરેક પ્રકારનો મોહ છોડવો, વસ્તુ છોડવી એવો શબ્દ ત્યાં નથી, પદાર્થ છોડવો એવો શબ્દ ત્યાં નથી. આપણા મગજમાં જે એવી ધૂન ચડે ને, એટલે આપણે પદાર્થને છોડવા માંડીએ, સૌર્ય ચડી જાય ને જેમ, પછી મેં આ છોડ્યું, તે બધું છોડ્યું પણ મોહ ન છોડ્યો, એટલે એક પદાર્થ છોડીને બીજો લેવા ગયો. મૂળ વાત ભૂલાઈ જાય છે. આ મનુષ્ય દેહમાં કરવાના બે જ કામ, એક તો સંગ છોડવો અને જેનો સંગ છે એનો મોહ છોડવો. સંગ વધારવો નહીં, હોય છોડવાનો પ્રયત્ન કરવો. એટલે આપણે ત્યાં શ્રાવકથી આગળની ભૂમિકા કઈ આવી, સર્વસંગ પરિત્યાગ. સંઘને છોડવો, સંઘ જો છૂટી શકતો હોય તો બેસ્ટ, અને બીજું ન છૂટી શકતો હોય તો મોહ છોડવો. એટલે બધા ભાવો જે છે એના પ્રત્યે વયાવૃત પોતે છૂટો થઈ જાય, છૂટા થઈ જવું, એ બધા ભાવો પ્રત્યેથી છૂટા થઈ જવું, મારાપણાના, પોતાના અને પારકા, આવા બધા કોઈ ભાવ નથી. એને તો પદાર્થ પદાર્થનું સ્વરૂપ છે, સ્વતંત્ર છે. દરેક જીવ પોતાના શુભાશુભ કર્મ લઈને આવ્યો છે. મારો એ શું, એ તે નવું ક્યાંથી ઉમેર્યું? તારી સંગ બુદ્ધિના કારણે. પછી વધારે વાલો કર્યું છું તો તારી મોહ બુદ્ધિના કારણે. જ્ઞાની કહે છે કે મનુષ્ય દેહમાં આ શક્ય છે. કેમ? સંગનીપણું છે, સંગનીપણું છે ત્યાં એની વાચા સહિત વિચાર શક્તિ છે, અને એ વિચાર શક્તિ હોવાને કારણે એની સમજમાં એ પ્રજ્ઞા ખીલવી શકે છે. વિવેકયુક્ત સમજણ એને પ્રજ્ઞા કહેવાય. મારા તારાનો ભેદ કરી શકે, સ્વપરનો ભેદ કરી શકે, આવું ભેદ જ્ઞાન કરી શકે એવી જો કોઈ અવસ્થા હોય આ 84 લાખ જેવા યોનિમાં તો તે મનુષ્યમાં છે. સ્વ અને પરનો વિવેક, જડ ચેતનનો વિવેક, નિત્ય અનિત્યનો વિવેક, આવી સમજણ જેને કહીએ, પ્રજ્ઞાયુક્ત સમજણ, વિવેકયુક્ત સમજણ, યથાર્થ સમજણ. સમ્યક દર્શન એટલે શું? પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થપણે જેને સમજાય છે એને સમ્યક દર્શન કહેવાય છે. જડને જડ જાણે, પરને પર જાણે, સ્વને સ્વ જાણે, આ સમ્યક. તો એ કહે છે કે એ મનુષ્યપણામાં થઈ શકે, અને પરિણામ શું આવે? પરિણામ શું આવે? જન્મ મરણનો ફેરો ન રહે. કરવું છે શું? ધર્મ શું કામ કરવો છે? ફરી જન્મ લેવા માટે કરવો છે? ભવ ટાળવા છે, પરિભ્રમણ ટાળવું છે, ભવચક્રના ફેરા ટાળવા છે, ગતિ આ ગતિના ચક્ર ટાળવા છે. આ જુદું જુદું સ્વરૂપ છે ભવનું. ભવનું સ્વરૂપ કયું છે? સંગ બદલાતા જાય, ખોડિયા બદલાતા જાય, દેહ બદલાતા જાય, અવસ્થા બદલાતી જાય, ગતિ બદલાતી જાય, યોનિ બદલાતી જાય. આ બધું જ્યાં સુધી ભવ છે ત્યાં સુધી છે, એની સાથે જોડાયેલું છે. આ જન્મ મરણ છે ત્યાં સુધી છે, દુઃખ ક્યાં સુધી છે? જન્મ છે તો જેને જન્મ નથી એને દુઃખ ક્યાંથી લાવવું? બરોબર છે ને? તો દુઃખની શરૂઆત જ શરીર સાથે છે. મૃત્યુનું દુઃખ પણ કોને છે? જૈન મોહિને છે ને. રોગ કોને છે? દેહ છે. તો મૂળ જે વાત છે આખી સાધના એ અજન્મા થવાની છે. મારે કદી મરવું નથી એ લક્ષ્ય આપણું નથી, હો જૈન દર્શનનું નથી. કારણ કે તું અમર જ છો, તું તો અવિનાશી છો, શું બોલ બોલ કરે? અમારે કોઈ દી મરવું નથી, હું એવો ધર્મ કરું. આ અજ્ઞાન છે, આ સમજણનો અભાવ છે. તું અવિનાશી છો પણ આ જન્મ લીધા કરસ અને દુઃખનો અનુભવ કયા કરસ? એટલે અહીંયા જન્મ મરણનો ફેરો ટાળવા માટે જો કોઈ અવસ્થા આ વિશ્વમાં હોય તો એ એક માનવ દેહમાં છે. એટલે કે છે કે હવે આ જન્મ મરણ ટળી મોક્ષ, આ મોક્ષ કોને પ્રાપ્ત થાય? પછીના પેરેગ્રાફમાં જેટલે અંશ કેટલું માપ આપ્યું, એની સદગતિ થઈ, દુર્ગતિ થઈ, સમાધિ મરણ થયું, અસમાધિ મરણ થયું, છાપામ લખવાથી થાય? આપણે એના માટેની અંજલિઓ આપી, ગમે તે પ્રકારની આપી, એનાથી થાય? શેનાથી થાય? કૃપણદેવ માપ આપ્યું, લે જેટલે અંશે એનામાં શું આવવું જોઈએ? અસંગપણું અને નિર્મોહીપણું. બસ એટલે પોતાના જે કાંઈ સંગી એને મળ્યા છે કર્મસંયોગે, એની સાથેનું એનું સંગીપણું એને છોડી દીધા, કોઈ મારા નથી. અને રટણ લગાવતો દીકરો આવ્યો કે નહીં, કેટલે પહોંચ્યો, એનો ફોન આવ્યો, દીકરી આવી ગઈ, વેવાઈ આવ્યા, આને શું કહેવું? કોઈ તારા નથી. હમણાં ઘડીના છઠ્ઠા ભાગમાં તું જઈશ તો ક્યાં ગયો એ કોઈને અત્તો પત્તો નથી. જે આપણા ગયા છે સ્વજનો, વિચાર તો કરો કે કોણ ક્યાં છે. જેના પ્રત્યે બહુ ભાવ હતો અને બહુ રેડ્યા છીએ, બહુ આર્તધ્યાન કર્યા છે, એમાંના એક પાત્રને ગોતી લ્યો કે આપણું ખૂબ પ્રિયમાં પ્રિય પાત્રનો વિયોગ થયો હતો, જેથી આપણને ખૂબ આઘાત લાગ્યો, એ અત્યારે ક્યાં છે? આ અનંત સંસારમાં, આ વિરાટ બ્રહ્માંડમાં, આ અનંત કોટી બ્રહ્માંડમાં ક્યાં છે? કઈ ગતિમાં છે? કઈ યોનિમાં હશે? કઈ અવસ્થામાં હશે? કેટલા એના જન્મ મરણ થઈ ગયા હશે? કેટલા દેહ બદલાયા હશે? અત્યારે ક્યાં હશે? આ ગમે એટલો આપણો વાલો હતો, આપણે એનું કોઈ કોમ્યુનિકેશન કરી શકીએ એમ છે? એ આપણને કંઈ કહી શકે એમ છે? બધું જ ગયું. જો બે મિનિટ પછી જવાનું છે તો અત્યારે પોતાનો દેહ છૂટવાની અણી છે ત્યારે આ બધાની સાથેનું એને સંગપણું યાદ કરવાનું છે. આ મારા, આ દીકરો, આ વહુ, આ પતિ, આ પત્ની, આ સ્વજન, આ પરિજન, આ નાનકો ક્યાં છે ને મોટો ક્યાં છે? જીવનભર સુધી અસંગતાની સાધના કરી હોય, જે સંગ છે એ સંગમાં એને મોહ ન કર્યો હોય, સંગ ભલે રહ્યો પણ મોહ નથી. અહીંયા તો જરાક મોટો કે નાનો આઘો પાછો થાય તે તો ઊંચો નીચો થઈ જાય છે, મોં શું કામ રાખશ? એ એના કર્મયોગથી છે તારી આરે. સંગ છે અહીંયા મોહ શું કામ કર્યો? સંગ છે એ કર્મના કારણે છે, મોહ છે એ પોતાના વિકારને કારણે છે, અજ્ઞાનને કારણે છે. ખ્યાલ આવે છે? આપણી ભૂલ ક્યાં છે? પછી કે શું છે એ બધાને છોડી દેવાના? પણ તને કોઈ કીધું, ભગવાને કીધું છોડી દેવાના? સંગ છે એ કર્મના યોગે છે, પણ મોહ છે એ મોહ છોડી શકાય કે નહીં? આ વાતને સમજી. એ કે છે મનુષ્ય દેહમાં આ કરી શકાય છે, અને જેટલે અંશે તે છોડ્યો હોય, એવી સરસ વાત કરી છે કે જેટલે અંશે, જેટલે અંશે કેવી રીતે નક્કી થાય? કે જીવનભર જે સાધના કરી છે, પરમાત્માના બોધની વિચારણા કરી છે, એ જેટલે અંશે એનામાં સ્થિર છે, અને અંત સમયે એ જેટલું છે એટલા પ્રમાણમાં એણે જે છોડ્યું છે એટલા પ્રમાણ એ કોની નજીક છે? મોક્ષની કે ભવની? અને જેટલે અંશે એને એને સંગીપણાનો અને મોહનો ભાવ છે એટલો એ કોનાથી નજીક છે? સંસારમાં કેવો ઓલો જોતી વખતે, મરતી વખતે સંન્યાસીને પોતાની વાડીમાં બોરડીના બોરમાં જીવ રહી ગયો કે આ બોર થયું આટલા વર્ષે અને હું તો હવે ખાઈ નહીં શકીશ, તો ઈયળ થઈને પડ્યો. ઈયળ થઈને કોની નજીક થયો? એ આમો સાધ્વીને કામડી વરાવી હતી અને કામડીની અંદર પોતે એનો ઉપયોગ ન કરી શકી અને દેહ છૂટી ગયો, તો છૂટતી વખતે જીવ શેમાં રહ્યો? કામડીમાં. તો શું કે છે કથા? કે ઢેઢ ગલોડી થઈ મરીને અને કામડીની અંદર આટા માર્યા કરે. કોઈ એની હવે કામડી લેતું નથી કે આની અંદર તો ગમે ત્યારે ઢેઢ ગલોડી નીકળે છે. એક જીવનું આ મોહ, પોતાનો વિકાર, પોતાનું અજ્ઞાન અંશ માત્ર રહી જાય છે તો કેવી ગતિ થાય છે એ વિચારો. તિરેંચમાં પણ કેવી ગતિ, નિકૃષ્ટમાં નિકૃષ્ટ, અને જીવનભરની સાધના એનો સરવાળો શું? અને આ શું સરવાળો? આ સંઘ પ્રત્યે કરેલો મોહ. તું સંઘને કદાચ ન ટાળી શક, પણ જે સંગી છે એના પ્રત્યેના મોહને તું મંદ કરી શકે કે નહીં? આ જેટલે અંશે રાખ્યું છે તો મંદ કર. સંસારના બધા જ જીવો પોતપોતાના શુભાશુભ કર્મને લઈને આવે છે સંસારમાં. આપણા મગજની અંદર એક ભૂત ભરાઈ ગયું છે કે આપણે એના વિધાતા છીએ. તું એનો બાપ છો કે વિધાતા છો? અનિલભાઈ પાલક છો બહુ, તો તારા જેટલા ઋણાનું બનશે એટલે એનું પાલન પોષણ, એનું શિક્ષણ, આ બધું જવાબદારી તારી છે, કર એટલી. પણ તું એને વિધાતા છું, એના ભાગ્યનું સર્જન હું કરીશ? તારા ડૉક્ટર જ થવાનું, તારે આમ જ થવાનું, તારે હુકને લપ. એ એના લેખ લખીને આવ્યો છે, તું શું કેમ લખાશ? અને ઓલી છઠ્ઠીના લેખ લખવાવાળી વિધાતાએ એમ નથી લખ્યું કે તારામાં મારે કાંઈ લખવું નથી, તારા બાપને બધું કહી દીધું છે. પ્રત્યેકના ભાગ્યના લેખ પ્રત્યેકના પોતાના છે, કોઈ એમાં મિનમેખ કરી શકે એમ નથી. તો આવા ચાળા નહીં કરવાના, આ અજ્ઞાન છે. પરમાર્થની દ્રષ્ટિએ વસ્તુ સમજવાની અજ્ઞાન છે, બેવકૂફી છે. એના ભાગ્ય પ્રમાણે એનું આખી દોરાય છે. તમે એમાં નિમિત્ત રૂપે જેટલા મદદરૂપ થઈ શકો અથવા અવરોધરૂપ થઈ શકો. બધાય મા બાપ મદદરૂપ થાય છે એવું છે? હે, બને ને? અવરોધ અવરોધ કરે ઠીક. બધાય સંતાન સુખ આપે એવું બને કે સંતાપ આપે એવું પણ બને? તો આ તો બધા એના ભાગ્યના ખેલ છે, આખી થિયરી છે, એના પ્રમાણે જ બને છે. તું એનો વિધાતા થવાનો પ્રયત્ન ભૂલે ચૂકે પણ કરીશ, એ મોહ છે તારો, એ તારો મોહ છે. અને મોહ ડૂબાડશે, ઓલો તરી જશે. જેના તરફ તારો મોહ હશે એ વયો જશે, એ તરી જશે, પણ તને અનંત સંસાર રખડાવશે. તો જેટલે અંશે અસંગપણું અને નિર્મોહીપણું આ દેહમાં થાય, પણ જેટલે અંશે એટલે મરવાની રાહ જોવાની છે? મરવાની રાહ જોવાની છે કે ત્યારે જોશું કેટલા હશે? અને એનું કોઈ થર્મોમીટર આવે છે કે જરા જોજો ને હું મરું ત્યારે મારામાં કેટલા અસંગપણું અને નિર્મોહીપણું છે, એટલે ખબર પડશે મોક્ષ પદની હું નજીક કેટલો છું. અરે તારી જીવનભરની આ જે સાધના છે, તારી મુમુક્ષુતાની સાધના છે. તો જેટલે અંશે મુમુક્ષુતા પ્રગટ થયેલ હશે તેટલા અંશે તું મોક્ષથી નજીક છો. તું મુમુક્ષુ છો, મોક્ષનો ઉપાસક છો, મોક્ષનો અભિલાષી છો. માત્ર મોક્ષ અભિલાષ આ તારું લક્ષણ છે, પણ જેટલે અંશે ત્યાં કર્યું હશે તેટલા પ્રમાણમાં તું તારા લક્ષ્યથી નજીક છો, નહીં તો ભ્રાંતિ છે. બરાબર છે? આ કોણે કીધું છે? સર્વજ્ઞાની પુરુષ, પરમ જ્ઞાની પરમ જ્ઞાની પુરુષોનો નિશ્ચય છે. અરે શબ્દ તો જુઓ, કૃપાળુ દેવની ભાષામાં ક્યાંય આમ તમે વેઇટેજ કહો, વેઇટ જ આવે. નિશ્ચય હોય તો નિશ્ચય આવી જાય. પરમ જ્ઞાની જેવો તેવો નહીં, શબ્દનો જ્ઞાની નહીં, શાસ્ત્રનો તથાકથિત જ્ઞાની નહીં, સંસારનો ડાપણીઓ નહીં, પરમ જ્ઞાની. પરમ જ્ઞાની એટલે પરમ તત્વનું જ્ઞાન જેને વિશે વર્તે છે એવો પુરુષ. સદગુરુના લક્ષણમાં કીધું ને, શું છે ચોથું લક્ષણ? અને પરમ સુત છેલ્લું, પરમ સુત આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સુત સદગુરુ લક્ષણ યોગ. આ પાંચે યાદ જ ન આવે અને મૈંડો હોય સદગુરુ સદગુરુ સદગુરુ. અરે પણ ભાઈ જરાક શાંતિ રાખ, કોને સદગુરુ કહેવા, કોને ઓળખવા, કયા લક્ષણ જરાક જોતો ખરો કે પરમ સુરત શબ્દનો અર્થ શું થાય ખબર છે? કોક દી વિચારતો ખરો તો કંઈક ખ્યાલમાં આવશે. આ ચાર ચોપડી ભાઈને શું ભણ્યા છો? HSC પાસ, એમ ગ્રેજ્યુએટ, PhD, એની આ વાત છે. આ પરમશ્રુતપણું એટલે આ પરમશ્રુતપણું શું? અધ્યાત્મ માર્ગની અંદર આ પરમ તત્વનું જે જે સ્વરૂપ છે એ જેને આત્મસાત કર્યું છે, ગમે તે પ્રકારે સ્યાદવાદથી અનેક મત દર્શનો થયા છે, બધા દર્શનોના અને બધા અધ્યાત્મ મતના તાત્પર્યને જે જાણે છે આ પરમશ્રુતપણું છે. આવી દશા સદગુરુની હોવી જોઈએ, એ જ સદગુરુ આપણને ઉપકારી થાય. ન હોય તો શું થાય? આ નિશાળના માસ્તરની વાત નથી, આ પરમશ્રુતપણું છે. ખ્યાલમાં ન આવે અને આપણે કૃપાળુદેવના નામે પછી કરીએ, એ તો કેટલી બધી અસાધના થાય છે. કૃપાળુદેવે કીધું છે ને પ્રત્યક્ષ પુરુષ જોઈ, એટલે અમે પ્રત્યક્ષ સદગુરુ ગોતી કાઢ્યા. પણ કૃપાળુદેવે ગોતવા માટે તમને લક્ષણ કીધા હતા, એનું શું? એણે જ કીધા હતા. તો એના ઉપર વિચાર કરવો પડે, સમજવું પડે. પણ ક્યાં આપણે લગાવીએ નહીં? પરમ જ્ઞાની પુરુષોનો નિશ્ચય છે. અને અહીંયા છેલ્લે આ સૌભાગ્યની અંતિમ અવસ્થા છે તો કોણ ખમાવે છે? આ પરમ જ્ઞાની ભગવાન પુરુષ. સૌભાગ્યભાઈ તેને ભગવાન સ્વરૂપ ગણે છે ને, એ ભગવાન આત્મા એને ખમાવે છે કે કોઈ પણ જાતનો તમારા પ્રત્યેનો અપરાધ. જુઓ, ગુરુને પણ આ પ્રકારની ભાવના છે કે કંઈ પણ અમે તમને કહ્યું હોય અને કંઈ પણ એમાં અપરાધ થયો હોય તો હું તમને ક્ષમાવું છું, જાણતા કે અજાણતા. કેવી દશા છે! છેલ્લું ક્ષમાપણ એ છે કે જીવનની અંદર જીવન જીવતા હોઈએ, અનેક પ્રકારના પ્રસંગો બને, અનેક પરિબળો હોય, પણ છેલ્લું તો ખરેખર ભાવ જીવનની અંદર એક સંસારના તમામ જીવરાશિ પ્રત્યે ખમાવી દેવાનો, કોઈના પ્રત્યેનું કોઈ ગાંઠ વાળીને જવાની નહીં. ગમે તેવો કોઈની સાથેને વ્યવહારો થયા હોય ને, એનો વાંક હતો, એ ગમે તે હોય બધું ભૂલી જા, તું અત્યારે અંતિમ અવસ્થામાં છું. હવે અત્યારે એકેય લેખાજોખા કરવાના નથી, કારણ કે મારી યાત્રા અનંતની છે અને જેની સાથેના દોષ અપરાધ છે એ ક્યારે ક્યાં મળશે મને કંઈ ખબર. હું આ ગાંઠ બાંધીને જઈશ તો એની સાથેની ગાંઠ કેદી છોડીશ કે ભવિષ્યમાં મળે ત્યારે ને? પણ કોને ખબર છે ક્યારે મળશે, તો મારે કેદી છૂટવું, માટે મારે કોનો વાંક છે એ જોવું નથી. જાણતા કે અજાણતા, મોહથી કે પ્રમાદથી, કોઈ પણ જીવ પ્રત્યેની કંઈ પણ પ્રકારની અસાતના વિરાધના થઈ હોય તો હું ક્ષમાવું છું. જૈન દર્શન આ ક્ષમાપના જબરજસ્ત રોજે રોજ પ્રતિક્રમણમાં આલોચના, કોઈ જીવ પ્રત્યેનું કંઈ બાકી ન રાખવું. રોજ શુદ્ધ મલિનતા કાઢી, શુદ્ધતા રાખી અને સ્થિતિ રાખવાની પોતાની. અને છેલ્લે ઉપદેશ એવો સરસ આપે છે જગતના જીવોને કે આ દેહ કરવાયો કામ તો એક જ છે. બોલો શું છે? કોઈ પ્રત્યે ગમે તે હોય એના પ્રત્યે રાગ ને દ્વેષ નહીં. આ જો એમણે જુઠાભાઈને 37 પત્રમાં લખ્યું હતું કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ થવું એ જ મારો ધર્મ છે, અત્યારે એ જ છે એ કહી જાઉં છું અને આગળ ઉપર પણ
એમ જ છે.
ધર્મનું ટૂંકું સ્વરૂપ રાગદ્વેષ કર્મભાઈ સર્વત્ર સમદશા વર્ષે. જ્યાં રાગ અને દ્વેષ ન હોય કે નથી આને, તો કઈ દશા છે? સમદશા છે. એટલે એના પ્રત્યે કોઈ વિશેષ રાગ પણ નથી, દ્વેષ પણ નથી, સમત્વ છે. એ પાર્શ્વનાથ ભગવાનનું આ સમત્વ છે. અને એ વાત અનેક જગ્યાએ મહાવીર સ્વામીનું જે કહે છે કે આવા ઉપસર્ગ હોય તો પ્રભુની દશા કેવી સમજાશે. અને એનું આપણને જગદગુરુ શંકરાચાર્યજીનું જે નિર્વાણ અષ્ટક છે એનો છેલ્લો શ્લોક, સદા મે સમત્વ ન મુક્તિ ન બંધ. બંધ મુક્ત નહીં, હું સદા સમ છું બધા પ્રત્યે. શિવોહમ શિવોહમ એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. બસ આ જીવનું કલ્યાણ કેમ થાય? મારે આત્માનું કલ્યાણ કરવું છે. કલ્યાણ એટલે એની શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ અવસ્થા. અને કલ્યાણનો નિશ્ચય તને આ જગતના અન્ય જીવો પ્રત્યે સમદશા. પણ સાહેબ આવી સમદશા આવે ક્યારે? તો કે રાગ અને દ્વેષ ન હોય તો સમદશા વર્ષે છે. એટલે આખું જીવનનું લક્ષ્ય એનો મંત્ર પણ આપી દીધો. આ બધા પત્રો છે ને એ જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે વાંચવા જોઈએ, જરા વિચારવા જોઈએ. કેમકે આપણે ભૂલી ગયા હોય ઘણી વાર. આજે મુશ્કેલી છે કે ધર્મની એટલી બધી ક્રિયાઓ આપણે કરતા હોય છે ને, એટલા અનુષ્ઠાનો ચાલે છે ને, એટલે લક્ષ્ય પાછું ચૂકાઈ જાય. આવા પત્રો વાંચવાથી ખ્યાલ આવે, અરે જીવનનું લક્ષ્ય તો આ કીધું જ પ્રભુએ, એ લક્ષ્યમાં હું આગળ વધ્યો કે પાછળ ગયો? સર્વત્ર સમદશા કીધી છે એની બદલે અત્યારે વિષમદશા થતી જાય તો એનો મતલબ કે યાત્રા પરમાર્થ માર્ગની ઉલટે માર્ગે ચાલી રહી છે. આવું ચિંતન એ આપણને સત્સંગ અને સ્વાધ્યાયમાંથી મળે. જો યથાર્થ રૂપે થાય તો આ વિવેકની જાગૃતિ, જીવ સતત પોતાના સાધક જીવન પ્રત્યે જાગૃત રહે, ઉપયોગ રહે. અને સાધક એ છે કે જે ઉપયોગવંત આત્મા જેનો છે એ સાધક. આપણને ઘણીવાર આવો ઉપયોગ સંસારમાં હોય છે અને ક્રિયાઓ ધર્મની હોય છે, પણ ઉપયોગ આપણો આ થવો જોઈએ.
આજે અસંગપણું કીધું તે રાગદ્વેષ એ રીતે જોતા ઓછા હોય છે જ્યારે સંસારમાં એકલા હોઈએ છીએ. દેહ એકલો હોય, કોઈની સાથે ના હોય ત્યારે ભાવમાં હોય, કે હું બધાથી પર છું, હું શુદ્ધ આત્મા છું, આ દેહ અને આ જે કંઈ બહાર દેખાય છે સ્વપ્ન દુનિયા તેનાથી ભિન્ન છું. જ્યારે આપણે કાલે શીખ્યું એ રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, તો એમાં કોઈ દ્રવ્યની સાથે જ્યારે સંપર્કમાં આવે છે એટલે કોઈ પણ વસ્તુ સાથે આવે, તો જો જડ છે તો ધ્યાનમાં છે કે હું આનાથી પર છું, ચૈતન્ય છે કોઈ એટલે કે કોઈ શુદ્ધાત્માનું સાથે ઋણાનું બંધ છે, અને અત્યારે કર્મના કારણે સંયોગ છે, તો એ સમયે એ ધ્યાન રાખાય છે કે આ મારું કર્મ છે. પણ એ કર્મ અને વિભાવમાં ફર્ક નથી કરી શકાતો. જેમ કે સંસારમાં એક 4 વર્ષનો પુત્ર કર્મ છે, તો એ જ્યારે કંઈ પણ એનાથી ભૂલ થતી હોય તો હું એને પહેલાં પ્રેમથી સમજાવાય છે, પછી પ્રેમથી એ ના માને તો એને સમજણથી સમજાવાય, નિર્મળતાથી આમ વિનયપૂર્વક કરું, પણ પછી દ્વેષ તો નથી કરતી. પછી એમ થઈ જાય કે એને અત્યારે એનું કર્મ છે કરી લેવા દો, પછી એ સમય વયો જાય પછી એને સુધારવાની ટ્રાય કરું છું, એ રીતે કે અમુક આદતો એને આત્મકલ્યાણ માર્ગમાં એને ના નડે. જેમ કે મેં પોતે જડતા હોય, સ્વચ્છંદતા હોય કે આ જે હું કહું છું એ જ સાચું છે, તો એનાથી પાર આવતા મને બહુ સમય થઈ ગયો, તે એને ના થાય તો મારો આ કલ્યાણ ભાવપૂર્વક જે હું કરું છું એમાં અસંગપણ રહીને કરું તો એ બરાબર છે કે વિભાવ છે કે અહીંયા સંગ થઈ જાય છે? એ ધ્યાન રહે છે કે આ બધું દેહ દ્વારા થાય છે, આ પણ કર્મ આમાં ક્યાંક કારણસર છે, પણ શું આ મારું અત્યારે કર્તવ્ય હોવું જોઈએ? આ દેહ જે કરે છે એનું અવલોકન કરતાં આજે જ્ઞાનનું ગ્રહણ કરું છું એ મારું કર્તવ્ય હોવું જોઈએ? આજે જોઉં છું એ બરાબર છે? આ દ્રષ્ટિ બરાબર છે? એ જાણવું હતું.
ગુચવાડો કર્યો તમે,
સાચી વાત છે, પણ એના માટે 2-3 દિવસથી
સંગ અને મોહ બે ની અંદર ફરક કરો. સંગથી જે થતું હોય થયા કરે, એ સ્વાભાવિક કર્મ પોતાને દોરે એમ દોરાયા કરીએ, પણ મોહ એ આપણી અંતરની પોતાનો વિભાવ ભાવ છે, એ વિભાવ ભાવ ન આવવો જોઈએ. વિભાવ ભાવ આવે તો કસાઈના પરિણામો થાય, કસાઈ વિના બંધ ન હોય, ચિંતા ન કરવી. જેટલું વિવેક જાગૃત રહીએ એટલે શબ્દ પ્રયોગ કૃપાળુદેવે સરસ મૂક્યો છે, જેટલે અંશે. આપણે બધા સીધા કંઈ સર્વસંગ પરિત્યાગી તરીકે તો બેઠા નથી, સંઘમાં જ છીએ. સંઘમાં રહીને નિર્મોહીપણું જેટલે અંશે થઈ શકે, આ બધા સંઘના સંબંધો કર્મયુક્ત હોય એ ધ્યાનમાં રાખીને જેટલું થઈ શકે એટલા પ્રમાણમાં, જ્યાં જરૂર નથી ત્યાં આગળ ન વધે. મારે સમજાવવાના છે તો સમજાવું, જેને સમજાવવું છે એની ભૂમિકા હોય ત્યાં સુધી સમજાવી શકાય, એની સમજવાની ભૂમિકા ન હોય ત્યારે મારે સમજાવવાનું છે એ મારો મોહ છે, એ મારો આગ્રહ છે.
એ કદાગ્રહ ન થઈ જાય એટલે એને છોડીને હું મારા આત્મભાવમાં,
એટલે એ પછી એમ થાય કે પછી ઉપેક્ષા રાખવાની.
પણ તો હું બરાબર કરું છું ને, એ
બધું બરાબર છે,
વિભાવ કરું છું તે નહીં કરવાનો,
આપણને જ જવાબ મળશે.
થેન્ક યુ.
આપણે આવતીકાલે 781 લેશું પત્ર,
આવતીકાલે પત્ર 781.
ગાઈડન્સ એટલા માટે વાત કરું કે આપણે સમ્યક દર્શનની આખી બુક પૂરી કરેલી છે.